श्री हरे कृष्ण धर्म सदने जय जन्म जय स्वामीनारायण भगवान
जय
श्री हरे कृष्ण
महाराज ने जय
श्री लक्ष्मी नारायण देव
जय
श्री नर नारायण
देव जय
श्री नारायण मुनि देव
जय
श्री लाडिला घनश्याम महाराज श्री विघ्न विनायक देव श्री काष्ठभंजन देव श्रीवासो परमहंसनि दिव्य मंदिर में विराजता वाला लाडीला घनश्याम महाराज धनुर्मास ज्ञान यज्ञ ना प्रणेता मोक्षना दाता साधुता सभर जिमनु जीवन छे पूज्यपाद वाला गुरुजी आदिक तमाम ब्रह्मनिष्ठ पूजनीय वाला संतो पार्षदो आप सर्वे भाविक भक्तजनों ने भाव थी जय स्वामीनारायण। आओ भगवान मां जोड़ाइए, भगवान ना चरण मां जेवु सुख छे एवं बीजे क्यांय नथी। कदाच अनुभवातु होय मनातु होय पण ए बधु नाशवंत सुख छे, अविनाशी सुख तो एक भगवानना चरणमां छे। माटे ए सुखने लूटवा माटे आपणे भगवानना चरणारविंदने हृदयमां धारीए। आजे तारीख 31/12/2017 रविवार पोष सुद तेरस वाला भक्तो आजना दिवसे सूरतना आंगणे परम पूज्य मातुश्रीना निश्रामां आखाए सूरत शहरना बहनों भेगा थई नारी शक्ति नारी भक्ति ए निमित्ते आखू बहु मोटे पाये आयोजन थयुं छे। मातुश्रीनो संकल्प केटलो बळ्यो हशे, आखाए सूरत शहरना भक्तजनोए भेगा थई अहींया भक्तिनंदन फार्ममां बहु सरस मजानो आजे उत्सव थवानो छे। बपोरे ત્રણ થી લઈને રાતના 12 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો થશે બહેનો માટે. ખાસ બહેનોએ લાભ લેવો. અને આપણે અહીંયા તો રાતના છે જ, હે અંકિત ભગતનો પ્રોગ્રામ એ માત્ર પુરુષો માટે હો, બહેનોએ ત્યાં ભક્તિનંદનમાં લાભ લેવો અને પુરુષોએ અહીંયા આવવું શયનારતી પછી. બહુ સરસ વાલા ભક્તો સત્સંગમાં અવનવા કાર્યક્રમો થાય છે. આ 2017નું છેલ્લું વર, દિવસો ક્યાં જાય કાંઈ ખબર પડતી નથી. કેટલાય વર્ષો વયા ગયા, કેટલાય જન્મો આપણા જતા રહ્યા છે, તોય ભગવાન મેળવવાના પ્રયત્ન માટે હે ઉતાવળ નથી થતી, હે ને? આવું એક વખત બોર્ડમાં ઘનશ્યામ મહારાજની આગળ લખ્યું હતું, આવડું એવું બોર્ડ બનાવ્યું હતું ને એમાં, એ જન્મોથી આપણે ભટકીએ છીએ તેમ છતાંય ભગવાન મેળવવા ઉતાવળ થતી નથી. અહો કેવી છે આ મોહ માયા, આવું બોર્ડમાં લખ્યું હતું, બહુ સરસ. વાલા ભક્તો, ગઈકાલે આપણે સર્વે જોયું કે માવા ભગતે સંતના વચનમાં રહીને કેવી રીતે એ પાર ઉતરી ગયા, માવા ભગત કેવી સ્થિતિને પામ્યા હતા. આ જે કાંઈ પણ માવા ભગતની સ્થિતિ હતી એનું મૂળ કારણ એટલું જ હતું કે એમણે સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામી એવા મોટા મહાન સદગુરુ સંતોને સેવ્યા હતા. માવા ભગત સ્વામીના ખૂબ હેતવાળા હતા, વ્યવહાર બધો સોંપી અને મંદિરે આવી ગયા હતા અને મંદિરની ખૂબ નિર્માનીપણે રહીને સેવા કરતા હતા અને સ્વામીનો ખૂબ સમાગમ કરતા હતા. આમાં હરિભક્તો આપણે વિચારીએ તો મોટે ભાગે એવું થાય કે જેને સેવાનું અંગ હોય ને એને કથા વાર્તાનું અંગ ઓછું હોય, અને જેને કથા વાર્તાનું અંગ હોય એને સેવાનું અંગ થોડું ઓછું હોય. એટલે મેજોરિટી એવું દેખાય, પણ બે વસ્તુ જેના જીવનમાં હોય તો એના જીવનમાં ઠેઠ સુધી સેવા પણ ટકી રહે અને એના જીવનમાં ક્યારેય કોઈ પ્રકારના અવરોધો જે આવતા હોય એમાં એ ધીરજતાપૂર્વક પાર ઉતરી જાય. એનું મૂળ કારણ સમાગમ છે. સમાગમ કરી, વાતો સાંભળી અને હૃદયમાં બધાનો મહિમા ધારી, અને એ સર્વેનું ફળ એટલું જ છે કે આપણને ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા મળે. હવે આ બધું જો વાઇસ વર્ષા થાય છે, સામ સામે છે, અને ભગવાનના ભક્તોની સેવા કરીને આપણે એ ભગવાનનું ભજન જ્યારે કરવા બેસીએ ત્યારે એનો જે રાજીપો આપણે મેળવ્યો હોય એ આપણને કામ આવે. બે પરસ્પર છે, માટે સેવા પણ જરૂરી છે અને કથા વાર્તા પણ અનિવાર્ય છે. માવા ભગત સેવા કરતા અને સેવા કરતા કરતા મહારાજનું અખંડ ભજન શું કામ થતું, એનું કારણ એ જ છે કે ગુણાતીતાનંદ સ્વામી પાસે કલાકોના કલાકો બેસીને વાતો સાંભળતા. એમને થાક લાગે નહીં. કથામાં જેને થાક લાગે એને જીવનમાં એ જલ્દી થાકી જાય. માટે કદાચ કથા વાર્તા સાંભળવામાં જેને રુચિ ઓછી હોય એમને મારી વિનંતી છે, હા, એનું અંગ પાડવું. માવા ભગતને સમાગમનું ખૂબ સારું એવું મોટું અંગ હતું, અને નાની મોટી કંઈક એને કેવું ના પડે કે માવા ભગત આ સેવા છે આમ હાલો કરો, એમને દેખાઈ જાય એટલે સેવા તરત કરી જ લે, એમનું પણ અંગ હતું. યોગ કળાના અભ્યાસ વિના ધ્યાન વખતે સર્વે ઇન્દ્રિયોને સંકેલીને માવા ભગત ભગવાનની મૂર્તિમાં જોડાઈ જતા હતા. બોલો, કાય અષ્ટાંગ યોગ સાધ્યો નહોતો, હે, તેમ છતાંય બસ મોટા પુરુષના શબ્દો કાનમાં પેડાય અને એને હૃદયમાં ધારી અને એ પ્રકારે જીવન જીવવા લાગ્યા તો સર્વે ઇન્દ્રિયોને વૃત્તિઓને વશ કરીને એ ભગવાનનું ધ્યાન કરે. આપણે ખાલી 2 મિનિટ આંખ્યું બંધ કરીએ ને ત્યાં આજ સાંજ સુધીમાં શું શું કરવાનું બાકી છે પેલા યાદ આવ્યો. વિચાર જ સંકલ્પ આપણા બંધ થાય નહીં, અને એમાં ભગવાનનું ધ્યાન કરવું એ તો પછીની વાત છે. આ મોટા પુરુષની કૃપાથી બોલો કેવું કામ થઈ ગયું માવા ભગતનું, આંખ્યું બંધ કરે અને એ ઇન્દ્રિયોની વૃત્તિ સંકેલાઈ જાય અને અખંડ ભગવાનની સ્મૃતિ રહ્યા કરે, ભગવાનની મૂર્તિ દેખાય. અને બાહ્ય ક્રિયા વખતે પણ વૃત્તિ મહારાજમાં જ રાખતા હતા. એવું નહીં કે ખાલી જ્યારે બેસે ત્યારે એમને ભગવાનનું સુખ આવે, ના. ગમે એ સેવા કરે, ગમે એ પ્રવૃત્તિમાં હોય, પણ એને અખંડ ભગવાનની મૂર્તિનું સુખ આવતું હતું. આવા ભગવાનને અખંડ ધારી રહેલા એવા માવા ભગત હતા. ભગવાનની અને સ્વામીની કૃપાનું ફળ એના કારણે આવી સ્થિતિ થઈ. બાકી સાધના એ કરીને આવી સ્થિતિ થાય નહીં, અને કદાચ કરવા જાય તો પછી વર્ષોના વર્ષો વયા જાય, કદાચ જન્મય પૂરો થઈ જાય, પણ આવી સ્થિતિ થાય કે ન થાય એનું કઈ કહી શકાય નહીં. અને તત્કાળ જો થઈ જાય આવી સ્થિતિ, એનું કારણ એટલું જ છે, બસ મોટાની કૃપા. એક વખત રઘુવીરજી મહારાજ માતુશ્રી ગાદીવાળાની સાથે જુનાગઢ પધાર્યા હતા. ગાદીવાળાને જુનાગઢથી વંથલી જવાનું હતું દર્શન દર્શનને માટે. એટલે માતુશ્રીએ મહારાજશ્રીને વાત કરી કે અમારે વંથલી જવું છે, તો આપ ત્યાં જવાની કંઈક વ્યવસ્થા કરાવડાવી આપો. અને મહારાજશ્રીએ પછી ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને વાત કરી કે સ્વામી, વેલડું હાંકનારો કોઈ સારો હરિભગત હોય ને તો એમને મોકલવા છે માતુશ્રીને ગાદીવાળાને વંથલી દર્શને જવું છે. મહારાજશ્રીએ વાત કરી એટલે ગુણાતીતાનંદ સ્વામીના હૃદયમાં સૌ પ્રથમ માવા ભગતનું નામ આવ્યું. તમે જો સંતોના હૃદયમાં છે ને અમુક હરિભક્તો સિલેક્ટેડ હોય, હા, એ સિલેક્ટેડ હરિભક્તો હોય એનો અર્થ એ નથી ગયો કે સંતોને જ્યારે જે જોઈ ત્યારે એ એમને આપે છે ને પોસ્તું કરે છે એટલે એ એને વાલા છે, એવું નહીં. સાચા સંતના હૃદયમાં કોનું સ્થાન હોય કે જેનું જીવન એવું હોય, ઉચ્ચ જીવન હોય, સદગુણો એમને કેળવ્યા હોય, ભજન ભક્તિમય જીવન જીવતા હોય, એ સિલેક્ટેડ વ્યક્તિ હોય એટલે તરત જ એને યાદ કરે, હોઠ ઉપર તરત એવા જ હરિભગતનું નામ આવે. ગુણાતીતાનંદ સ્વામીના મનમાં તરત જ સંકલ્પ થયો કે હાલો માવા ભગતને મોકલીએ. અને ગુણાતીતાનંદ સ્વામી માવા ભગતને બોલાવીને વાત કરે છે. વેલ લઈને વંથલી જાઉ દર્શનને કાજ, તમે હાકો અને ગાદીવાળા સાથે છે, સાંખ્યોગી માતાઓ પણ સાથે છે, અને સ્વામીની આજ્ઞા થઈ એટલે માવા ભગત કેમ ના પાડે, સ્વામી જરૂર જઈશ. માવા ભગતના મનમાં એમ કે હે, ગાદીવાળા હોય, સાંખ્યોગી માતા હોય, ખૂબ ભગવાનની વાતો થશે અને ભજન ભક્તિ થશે, ખૂબ આનંદ આવશે. માવા ભગત રાજી થયા અને સ્વામીને કહે છે, સ્વામી જાશું
ભજન કરશો ભાવથી આવતા જતાની વાટ, ભજન કરશો ભાવથી આવતા જતાની વાટ, હેજી ભજન કરશો ભાવથી આવતા જતાની વાટ, ભજન કરશો આશા ઠગારી ની વળી કાબર જેવો કકળાટ, આશા ઠગારી ની વળી કાબર જેવો કકળાટ. ઠગારી ની વડી કાભર જેવો કકડાટ
ક્યાં માવા ભગત ને ઈચ્છા હતી કે ભજન કરશું, ભક્તિ કરશું, ભગવાન સંબંધી વાતો સાંભળશું અને સહજ સ્ત્રીઓનો સ્વભાવ હોય, ગ્રામ્ય વાતો ચાલુ થઈ અને માવા ભગતની આશા નિરાશા થઈ ગઈ. ક્યાં ભજન ભક્તિ કરવાનો સંકલ્પ લઈને આવ્યો હતો અને આ શું મને સાંભળવા મળે છે. ભગતને થયું આ તો મારું એ ભજન નહીં થાય અને આવો સંકલ્પ કરીને વૃત્તિઓ સંકેલી.
સર્વે વૃત્તિ સંકેલી ને જોડી દીધી પ્રભુ માયા, 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 મંથલી આવતા જાગ્યા વાટની ગમ નથી કાયા, મંથલી આવતા જાગ્યા વાટની ગમ નથી કાયા, ઓ મંથલી આવ જાગ્યા વાટની ગમ નથી કાયા,
ભગત તો સર્વે વૃત્તિઓને સંકેલીને મહારાજની મૂર્તિમાં જોડી દીધી અને વેલડું હાકવા માંડ્યા. ગાડા પર ખુલ્લી આંખે ભગત હાકે, પણ ખુલ્લી આંખે ભગત સમાધિમાં હતા. વૃત્તિઓ બધી સંકેલી ભગવાનની મૂર્તિમાં જોડી દીધી. વેલડાની અંદર શું થાય છે, શું પછી બહેનો વાતો કરે છે, સાંખ્યોગી માતાઓ શું કહે છે, એ કાંઈ ખબર ના પડે. ભગતને એમ કે વેલું આવે વંથલી હા. રસ્તામાં ગાદીવાળાને તરસ લાગી. સાંખ્યોગી માતાઓએ બોલાવીને કીધું, બોલાવતા હતા કે વેલડું ઊભું રાખો, માતાને તરસ લાગી છે, પણ સાંભળે કોણ? હા, વૃત્તિઓ તો સંકેલી દીધી હતી મહારાજની મૂર્તિમાં. વિચાર કરો આ કેવી સામર્થ્ય કહેવાય. આપણે કાનની વૃત્તિઓ સંકેલી કે ગમે એટલા કાનમાં પોપડા નાખીએ તો એ મળો કંઈક ને કંઈક તો સંભળાય જો. હા, વૃત્તિ ન્યા વહી જાય, ભલે ઝીણું ઝીણું સંભળાય પણ આમ ખબર પડી જાય. અને અમુકને તો એવી ખરાબ ટેવ હોય, બે જણા વાત કરતા હોય, ઓલા આગો ઉભો હોય, તેમ છતાંય આમાં ઉભો ઉભો એનું સાંભળા કરે. આપણા ભજનને સૌથી વધારે નુકસાન આ કરે છે, બીજાનું સાંભળ સાંભળ કરવું. હા, આ બહુ મોટું નુકસાન કરે છે. આપણા આધ્યાત્મિક માર્ગમાં આપણને આગળ વધવા ન દે. માટે ક્યારેય ગમે વાત કરી બીજાને કરવા દે, કદાચ ભલે ને આપણી વાત કરે, આવીને કહેશે કંઈક આપણામાં સુધાર હોય તો આપણે બે હાથ જોડીને વિનંતી કરવાની, ભાઈ મારી કંઈક વાત થતી હોય ને મને કંઈક એવું લાગતું હોય તમારે કે મારામાં સુધારો કરવો પડે એવું છે તો મને બે કે હાથ જોડીને આપણે વિનંતી કરવી કે કયો મને. પણ આમ કપટથી બીજાની વાત સાંભળવી, વાલા ભક્તો, એનાથી ક્યારેય ભગવાનનું ભજન થતું નથી ને એ ક્યારેય ભગવાનનું સુખ મેળવી શકતો નથી. માટે એવી જો ટેવ કોઈને હોય ને તો છોડી દેજો, એ સારું નહીં. આપણે કોક વાત કરતા હોય, કોકની સાથે કોઈ ઇમરજન્સી ને કોઈક ઇમ્પોર્ટન્ટ વાત હોય, સારી વાત હોય, અને ત્રીજો વ્યક્તિ કોક સાંભળે તો આપણને ગમે? બિલકુલ ના ગમે. એવી જ રીતે આપણે જ્યારે કોકની વાત સાંભળતા હોય ત્યારે એને પણ ગમતું ન હોય. માવા ભગતે તો કાનની વૃત્તિ સંકેલી નાખી, બોલો, કાંઈ ડટ્ટા મારવાની જરૂર નહીં, કાંઈ નહીં, બસ વૃત્તિ સંકેલી લ્યો, કામ થઈ જાય. કાંઈ સાંભળતા નહોતા, કાંઈ વાત કરતા નહોતા, અને સીધું ગાડું વંથલી જઈને ઊભું રાખ્યું. સાંખ્યોગી માતાઓ અંદર ગમે એટલી વાર કહે પણ તેમ છતાં એ સાંભળે નહીં. એટલે ગાદીવાળાએ પછી મહારાજશ્રીને ફરિયાદ કરી. મહારાજશ્રીને કહે, મહારાજશ્રી આપે કે સ્વામીને વિનંતી કરી પણ સ્વામીએ કેવા ભગતને મોકલા છે, અમને તરસ લાગી હતી પણ તેમ છતાંય વેલડું ઊભું રાખે નહીં, કાંઈ સાંભળે નહીં, આવા જડ ભગતને મોકલા. ન સાંભળે ન વાત કરે કેવો જડ મોકલ્યો ભગત. માતુશ્રીને એમ થાય કે આ જડ ભગત છે, કારણ સાંભળતા નહોતા ને. વાવ આવે પણ રોકે નહીં, તૃષ્ણા લાગેલી સતત. માટે મહારાજશ્રીને કહે, તમે જઈને સ્વામીને કહેજો કે આ બેરા મૂંગા જડ જેવા ભગતને મોકલાય નહીં કોઈની હારે. અમને તો મારી નાખ્યા હતા. મહારાજશ્રીને બધી વાત કરી એટલે મહારાજશ્રી સ્વામી પાસે ગયા અને સ્વામીને આ બધું કહે છે કે સ્વામી માવા ભગતે આવું કર્યું હતું, તરસ લાગી હતી તેમ છતાં વેલડું ઊભું ન રાખ્યું. એટલે સ્વામીને એમ થયું કે આવું બને નહીં, હા અમે તો પસંદગી કરીને ભગતને મોકલા હતા, એ ભગત આવું ક્યારેય કરે નહીં. સ્વામી કે મારે તપાસ કરવો પડે, એમનો હું વિશ્વાસ ન રાખું, કારણ કે એવા ભગતની ઉપર સ્વામીને સંપૂર્ણ વિશ્વાસ હતો કે આ આવું કામ ક્યારેય કરે નહીં. એવા એ સેવાભાવી હતા, એવા એ અનન્ય ભગવાનના આશ્રિત હતા, સ્વામીના રાજીપો અનહદ એમને મેળવ્યો હતો. એટલે સ્વામીએ માવા ભગતને બોલાવીને બધી વાત કરી કે આવું બન્યું. માવા ભગત કે, સ્વામી હું તો વૃત્તિઓને સંકેલીને ઊંડો ઉતરી ગયો હતો, વાટમાં શું થયું એની મને કાંઈ ખબર નથી. અને બધી વાત કરી કે માતુશ્રીની સાથે સાંખ્યોગી માતાઓ હતા, એ બધી ગ્રામ્ય વાતો કરતા હતા. એટલે મને એમ થયું કે મારે પણ ભજન ભક્તિ થશે નહીં, એટલે મેં વૃત્તિઓને સંકેલી લીધી. અને માવા ભગતની વાત સાંભળી ગુણાતીતાનંદ સ્વામી મહારાજ શ્રી પાસે આવ્યા અને રઘુવીરજી મહારાજને કહે છે, મહારાજ શ્રી સર્વે વિગત જાણતા ગુણાતીત કહે મહારાજને, ગાદીવાળા ભેળા રાખજો સારા ભાઈઓના સમાજને. સ્વામી મહારાજ શ્રીને ઠપકો દે છો. મહારાજ શ્રીને કે, ધર્મકુળની શોભા કળબલાટ કરનારી કાબરોની જેમ સ્ત્રીઓ જે વાતો કરે એમાં નથી. એ ભજન ભક્તિ કરાવે એવા બહેનો સાંખ્યોગી માતાઓ તમે મહારાજ શ્રીને કહે છે કે તમે માતુશ્રી સાથે રાખો, એમાં જ સત્સંગનો વિકાસ છે, એમાં જ સત્સંગમાં સમાસ થશે. માટે ગ્રામ્ય વાર્તા કરનારા જે બહેનો હોય એની જગ્યાએ ભજન ભક્તિ જે કરાવે એવા બહેનોને સાથે રખાવો. સ્વામી આવું મહારાજશ્રીને કહે છે. મહારાજશ્રી સાંભળીને શરમથી નીચું જોઈ ગયા અને મહારાજશ્રી ગાદીવાળાને જઈને તેમનો વાક બધો બતાવ્યો કે તમે આવી બધી ગ્રામ્ય વાતો કરતા હતા, એટલે એ ભગતે એની વૃત્તિઓ સંકેલી લીધી હતી. સ્વામીના સમાગમથી આવા અનેક મહાન ભક્તો થઈ ગયા છે. કેવા ભક્તો પણ આપણે આમ વિચાર કરી, ભજન ભક્તિ જે કરાવે એ જ સાધુ અને એ જ સાંખ્યોગી માતા દ્વારા જ સત્સંગનો વિકાસ થાય છે અને સત્સંગનો સમાસ થાય છે. અને આપણે જો ખરા આપણે વેડ રોડમાં બે સાધુ એવા ભગવાનનું ભજન કરાવે છે અને બાજુમાં સાંખ્યોગી માતાઓ છે, એ કેટલું ભજન બહેનોને કરાવે છે. અને આજે જ છે ને મોટો ઉત્સવ, બધા ભેગા થઈને બહેનો એ સમાસ કરશે, સત્સંગનું સુખ માણશે. ભજન કરવું એ સૌથી મહત્વની વાત છે અને ભજન કરાવનારા મળી જાય ને પછી આપણે કોઈ પ્રકારની શંકા રાખ્યા વગર એને હોપાઈ જવું પડે. બસ વાલા ભક્તો આવા તો અનેક હરિભક્તો ગુણાત્માનંદ સ્વામીના યોગમાં આવેલા હતા. આપણે સૌ જાણીએ છીએ માણાવદરના મયારામ વિપ્ર, એ પણ ભગવાનના કેવા આશ્રિત થયા. મયારામ ભટ્ટે એકવાર મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો કે મહારાજ, કામ, ક્રોધ, લોભ, રસાસ્વાદ અને માન અને સ્નેહ, આ પાંચ અધર્મ સર્ગના દોષો કેવી રીતે જીતાય છે? આ પ્રશ્નનો ઉત્તર શ્રીજી મહારાજે ખૂબ વિસ્તારથી બધી વાત કરી હતી. એ જો ઉત્તર અહીંયા લેવા જાય ને તો આખી કથા આ ઉત્તરમાં જ પતી જાય. એટલે એ ઉત્તર છે ને સત્સંગી જીવનમાં લખેલ છે વિસ્તારપૂર્વક. જેને આ પ્રશ્નનો ઉત્તર જોતો એને સત્સંગી જીવનનું અધ્યયન કરવું. આ બધા ભગવાનના ભક્તો કેવા ચકોર વૃત્તિ વાળા હતા કે કોઈ પ્રકારના સ્વભાવો કે કોઈ પ્રકારના દોષો એને હેરાન કરી ન જાય, ભજન માંથી એને પાછા ન પાડે. માણાવદરના નવાબ ગજેફર ખાનના સાળા શ્રીજી મહારાજ જ્યારે માણાવદર પધારે ત્યારે આ નવાબે એમના સાળાને મોકલા હતા અને તપાસ કરવાનું કીધું કે આ સ્વામિનારાયણ ભગવાન સમાધિ કરાવે છે, એ ખરી છે કે ખોટી છે? જાઓ તમે એની પરીક્ષા લ્યો. અને એ રાજ્યના કાજી એટલે ન્યાયાધીશ હતા, એ નવાબના સાળા તે પધાર્યા, મુસલમાનો પણ સાથે હતા અને બધાએ મહારાજ પાસે આવીને બેઠા. એટલે શ્રીજી મહારાજ અંતર્યામીપણે સંકલ્પ જાણી ગયા અને શ્રીજી મહારાજે એ બધા મુસલમાનોને સમાધિ કરાવી હતી. સમાધિમાં 1,80,000 નૂરી ફરિશ્તાઓ જેમની બંદગી કરતા હોય એવા ખુદા રૂપે ખુદ ભગવાનના એમને દર્શન થયા. અને ભગવાનના દર્શન થતાની સાથે જ એમને આશ્ચર્ય થયું, ઓહો, આ તો ખુદા છે જેની અમે બંદગી કરીએ છીએ, જેની દુવાથી અમારી પાસે જે કાંઈ પણ છે એ બધું એની દુવાની કૃપા છે. બધા એને ખૂબ આશ્ચર્ય થયું અને નવાબને જઈને વાત કરી અને નવાબ પણ ખૂબ પ્રભાવિત થયા અને ભગવાનને ખુદા માનતા થઈ ગયા. આ ખુદા છે. અવારનવાર સ્વામી પણ માણાવદર પધારે અને સ્વામી માણાવદર પધારીને ખૂબ ભાવથી સત્સંગની વાતો કરે અને સત્સંગનો પાયો મજબૂત થાય માણાવદરમાં એવી કથા વાર્તા કરતા સ્વામી. સ્વામીના સમાગમથી અર્જણ બાપા ઝાલાવડિયા એ જેવા અનેક માણાવદરના ઉત્તમ સ્થિતિવાળા મહામુક્ત થયા હતા. સંમત 1892ની સાલ સ્વામી જૂનાગઢમાં હતા અને માણાવદરથી પૂજાભાઈ, અર્જણ બાપા, પ્રેમજીભાઈ, જેતપરિયા વગેરે હરિભક્તો ભેગા થઈ જૂનાગઢ ગયા અને જૂનાગઢ જઈ ગુણાત્માનંદ સ્વામીને વિનંતી કરે છે કે સ્વામી, તમે માણાવદર પધારો. અને ખૂબ પ્રેમથી સ્વામીને વિનંતી કરી એટલે સ્વામીએ વિનંતી સ્વીકારી અને હરિભક્તોને કીધું, તમે જાઓ, અમે આવતીકાલે આવશું માણાવદર. બીજે દિવસે સ્વામીએ ગાડું જોડાવી અને સ્વામી માણાવદર પધાર્યા. માણાવદરમાં મયારામ ભટ્ટના ઘરે ઉતારો કર્યો અને નવાબ ગજેફર ખાનને કોઈએ સમાચાર મોકલાવ્યા કે ખુદાના ઓલિયા પધાર્યા છે. જૂનાગઢથી એ ઓલિયા આવ્યા છે ત્યારે નવાબ કહે કે તો આપણે પણ દીદાર કરવા જવું પડશે, આપણે પણ પૂજન કરવા, વંદન કરવા જવું પડશે. અને એ સમાચાર પછી વજીરે સમાચાર મોકલાવ્યા, કીધું કે નવાબ 4 વાગે દર્શને આવશે. સ્વામીએ પોતાના આસનની સામે ગાદી, તકિયાન બધું વ્યવસ્થિત ગોઠવી રાખ્યું હતું, કારણ કે નવાબ પધારવાના હોય, રાજા હોય, જેવું જેને સન્માન દેવું ઘટે. આ સંતો બહુ વ્યવહાર કુશળ હતા, ભલે એક બાજુ અખંડ ભગવાનને ધારી રહેલા હોય, ભગવાનને અખંડ ભગવાનની સ્મૃતિ રહેતી હોય, પણ વ્યવહાર કરતા ત્યારે પણ એવો જ વ્યવહાર કરતા હતા. એટલે આસન પાથરી અને ખૂબ ગાદી તો ક્યાં નાખી વ્યવસ્થિત બધી તૈયારી કરાવડાવી અને ચાર વાગે એ નવાબ પધાર્યા છે. સ્વામીએ ખૂબ ભાવથી સ્વાગત કર્યું અને બેસવા માટે કીધું ત્યારે નવાબ કહે, ઓલિયાની સામે ઊંચા આસને ન બેસાય. ભલે જાતિએ મુસલમાન હોય પણ એમને વિવેક કેવો. સદભાવનાવાળા હતા એ નવાબ, બધા ધર્મોને માનતા સ્વીકારતા, બધાને આદર ભાવ રાખતા હતા બધા ધર્મ પ્રત્યે, એટલે ક્યારેય કોઈને નિંદા ટીકા કરતા નહીં. સ્વામીને કહે, ઓલિયાની સામે આસન ઉપર બેસાય નહીં, એમ કરીએ નવાબ નીચે બેસી ગયા. અને એ સમયે સ્વામીએ મહારાજની પ્રસાદીની ત્રણ પડવાળી ત્રણ વડી ગોદડી ઓઢી હતી. આ એક કાપડ હોય, બીજું કાપડ ને ત્રીજું કાપડ, એમાં વચ્ચે રૂ કે એવું કાંઈ ન હોય, ત્રણ કાપડ ભેગું કરીને જે સિલાઈ મારી દે. સ્વામીએ ગોદડી ઓઢી હતી અને એ તો જોગી હતા, જૂની ગોદડી હશે એટલે ક્યાંક ક્યાંક એ ગોદડીમાં લીરા ફાટી ગયા હતા, એટલે ક્યાંક ક્યાંક પેલું પડ છૂટી ગયું હોય, એટલે દોરા દેખાય લીરા દેખાય. અને સ્વામી નવાબને વાતો કરે છે અને નવાબ સ્વામીની સામે જોવે છે, સ્વામીના દર્શન કરે છે. સ્વામીની મુખ મુદ્રા પ્રભાવશાળી હતી, કમળની પાખડી જેવા વિશાળ નેત્રો, સ્વામીના ભાલમાં તિલક ચાંદલો શોભી રહ્યો હતો. આ બધા દર્શન નવાબ કરે છે, આપણે પણ કરીએ અહીંયા. કેવી પ્રભાવશાળી મહારાજ સ્વામીની મૂર્તિ છે, નાસિકા નમણી અને ઓલિયાની આવી સાદાઈ જોઈને નવાબના દિલમાં એ સ્વામીના દર્શન સ્પર્શી ગયા, અંતરમાં વસી ગયા. અને સ્વામી કુરાનની કલમો ટાંકી ટાંકીને નવાબને વાત કરતા હતા. વાત કરતા કરતા અચાનક એ ગોદડીના લીરે લીરેથી શીતળ શાંત તેજ પ્રગટ્યું અને નવાબને તેજમાં મહાન નૂરી ફિરસ્તા રૂપે સ્વામીના દર્શન થયા. નવાબ અહો અહો કરતા કુર્નિશ બજાવી વંદન કરવા લાગ્યા અને સ્વામીને વારે વારે વંદન કરી અને નવાબ પછી નીચે બેઠા અને સ્વામીએ તેજ પાછું સંકેલ્યું અને ત્યારે નવાબ બોલ્યા, એસા પ્રતાપ તો હમને કુછ સાલ પહેલે ભગવાન સ્વામિનારાયણ મેં દેખા થા, આજ ઉનકે ઓલિયા મેં દેખા, આપકે દીદાર મેં ધન્ય હુઆ હું, મેં ધન્ય હુઆ હું, આપ તો ફરિશ્તા હો ફરિશ્તા. નવાબને ગુણ આવી ગયો, નવાબને એમ થઈ ગયું આ તો ફરિશ્તા છે. સ્વામી મંદ મંદ હસે છે, સ્વામીના મનમાં એમ કે નવાબને શું કેવું. નવાબે આટલી વાત કરતા કહ્યું કે સ્વામીજી, આપ યહાં કનૈયા કા મંદિર કરો ઓર મંદિર કે અંદર કનૈયા કો પધરાવો. જ્ઞાતિ એ મુસલમાન પણ તેમ છતાંય જો સ્વામીએ નવાબની વાત સાંભળી. સ્વામી નવાબને કહે છે, નવાબજી એ કનૈયાને તો પધરાવીએ પણ ખર્ચો એ મોટો ને, મંદિર કરાવીએ ત્યારે તો કાંઈ પરિસ્થિતિ કેવી હોય, હે હરિમંદિર કરવું હોય તો એ વિચાર કરવો પડે અને ખર્ચ બહુ થાય અને પાછું મંદિર તો કદાચ થતું થઈ જાય, પછી એની આજીવિકા માટે શું કરવું. અને ત્યારે નવાબ કહે છે, સારા ખર્ચ હમ દેંગે ઓર મંદિર કે કાયમી નિભાવ કે લીએ ભી વ્યવસ્થા હમ કર દેંગે. સ્વામી તમે ચિંતા કાંઈ ન કરો, અમે બધું કરી દેશું. અને સ્વામીએ વાતને સાંભળીને ખૂબ રાજી થયા છે. બે ચાર દિવસ પછી ત્યાં માણાવદર રોકાય અને પછી સ્વામી જુનાગઢ પાછા આવ્યા છે. સ્વામી થોડા દિવસ પછી જુનાગઢ આવ્યા અને સંતોને વાત કરી કે નવાબે આવી વિનંતી કરી છે એટલે આપણે માણાવદરમાં મંદિર બનાવીએ સરસ મજાનું. અને સંતોને પછી મોકલા અને મંદિરનું નિર્માણ કાર્યનો આરંભ કરાવ્યો. અને થોડા સમયમાં વડતાલમાં ચૈત્રી સમયો હતો રામનવમીનો, ત્યારે ગુણાતાનંદ સ્વામી જૂનાગઢથી વડતાલ પધાર્યા હતા. સ્વામી સંતોને સાથે લઈ વડતાલ પધાર્યા અને સ્વામી વડતાલ આવી રઘુવીરજી મહારાજને નવાબના સંકલ્પની વાત કરે છે. ખૂબ સરસ સ્વામી વાત કરે છે,
મંદિર કરવાઈ છતો માણવ દર નો નવાબ, પ્રતિષ્ઠાતણો મંદિર બન્યું લાજવાબ, પ્રસંગ પ્રતિષ્ઠાતણો મંદિર બન્યું લાજવાબ.
સ્વામી મહારાજને કહે છે કે સંતો માણા વદર ગયા છે, મંદિર ખૂબ સારું એવું બનાવ્યું છે, માટે હવે પ્રતિષ્ઠાનો સમય નજીક આવ્યો છે, માટે બાપજી તમારે પધારવું પડશે. મહારાજ શ્રી સાંભળીને ખૂબ રાજી થયા. અહો નવાબ કેવી વાત કરી, ખર્ચો બધો નવાબ આપે, બહુ મોટી વાત હો. મહારાજ શ્રીએ કીધું, વાંધો નહીં સ્વામી, તમે મુહૂર્ત જોવડાવો અને વાત કરજો, અમે જરૂર પધારશું. અને સ્વામી પછી એ સમયો પતાવી જૂનાગઢ આવ્યા છે, અને રાજ્યના પૂરા સાથ સહકારથી સંતો ભક્તોની મહેનતથી સરસ મજાનું મંદિર કાર્ય પૂરું થયું. વિક્રમ સંવત 1892ની સાલ વૈશાખ સુધી ત્રીજના દિવસે મુહૂર્ત આવ્યું. અને મહારાજશ્રીને વાત કરી, મહારાજશ્રી ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકાનંદ સ્વામી વગેરે અનેક મહાન સંતોને લઈ અને જૂનાગઢ પધાર્યા છે. મહારાજ
પ્રાણ પ્રતિષ્ઠા કરવાને આવ્યા રઘુવીર મહારાજ, પ્રતિષ્ઠા કરવાને આવ્યા રઘુવીર મહારાજ, પ્રાણ પ્રતિષ્ઠા કરવાને આવ્યા રઘુવીર મહારાજ. જૂનાગઢ સંતો પાર્ષદો ઘણા ભેળા હતો સતસંગર્ષ માજ,
જૂનાગઢ પધાર્યા. જૂનાગઢમાં બધા ભેગા થયા અને જૂનાગઢથી ગુણાતીતાનંદ સ્વામી સાથે જ મહારાજ શ્રી બધા જ માણાવદર પધાર્યા છે. મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. માણાવદર ગામ આજે શણગારવામાં આવ્યું છે, અને એ બધાના હરખમાં બધાના હૃદયમાં આનંદ છે કે આજે માણાવદર ગામમાં મંદિર બન્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે. શ્રીજી મહારાજે પૂજેલા જે લાલજી હતા, એ લાલજી મહારાજની રઘુવીરજી મહારાજે ત્યાં હરિ મંદિરમાં પ્રતિષ્ઠા કરી, અને રઘુવીરજી મહારાજે આરતી ઉતારી અને નવાબનો સંકલ્પ વાલભક્તો પૂરો થયો છે. આજે પણ માણાવદરમાં આપણે જઈએ તો ત્યાં શિખરબંધ મંદિર છે, પણ ત્યાં મધ્યખંડમાં જે દેવો છે એમની નીચે જો તમને દર્શન થશે, આમાં નીચે જે લાલજી જે પધરાવ્યા છે ને એ પ્રસાદીના લાલજી છે. હમણાં યાત્રામાં જે આવ્યા હોય એમને ત્યાં દર્શન ફરી કરાવ્યા હતા. એકવાર મંદિરે જઈને પાછા નીચે આવ્યા, પછી વાત કરી નીચે કે તમે બધાએ દર્શન કર્યા, તો કે હા. પણ યુવાનો ને હરિભક્તો એમ કે શું હતું દર્શનમાં પૂછ્યું ત્યારે કાંઈ યાદ નહીં. પછી કીધું કે આ લાલજી પ્રસાદીના છે, કે લાલજી હતા કે નહીં જ નહોતી ખબર. લ્યો, દર્શન આપણે આવી રીતે કરીએ, ખૂબ ભાવથી દર્શનના વાલા ભક્તો આપણે કરવા જોઈએ. આજે પણ એ લાલજી મહારાજ આપણને દર્શન આપે છે પ્રસાદીના ત્યાં માણાવદર મંદિરમાં. ખૂબ ભાવથી નવાબનો સંકલ્પ રઘુવીરજી મહારાજે પ્રતિષ્ઠા કરી, અને એ નવાબનો સંકલ્પ પૂરો કર્યો.
નવાબની સેવા ઘણી લીધી, ખર્ચી ખોટેની સંભાળ, એ જીવનો ઘણું રૂડું થશે
જ્યારે આવશે અંતકાળ.
સંતો અને મહારાજ શ્રી રાજી થયા. પ્રતિષ્ઠાનો બધો જ ખર્ચો નવાબે આપ્યો હતો અને મંદિરના કાયમ નિભાવવા માટે પણ માણા માપ બાંધી દીધા હતા. વ્યક્તિ હોતે પણ મંદિરની સેવામાં જોડી દીધા હતા, જગ્યા પણ આપી દીધી હતી. અને મહારાજ શ્રી અને સંતોને નવાબને ખૂબ ભાવથી આશીર્વાદ આપ્યા. નવાબે કહ્યું, સંતો બાપજી હમ પર રહમ દ્રષ્ટિ રખના, આટલી જ વિનંતીઓ, બસ બીજું કાંઈ નહીં. અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. શુકામ? તાકી હમે જન્નત મે સ્થાન મિલે. આપણે ધામ કહીએ એ જન્નત કે. મહારાજ શ્રી સંતો ખૂબ રાજી થયા અને આશીર્વાદ આપ્યા અને ગુણાતીતાનંદ સ્વામી મોજમાં આવી ગયા અને નવાબને કહે છે, ખુદાનું તમે કામ કર્યું, એ ખુદા કરશે તમારું કામ. હે ખુદાનું તમે કામ કર્યું, ખુદા કરશે તમારું કામ. થોડું કરો ત્યાં ઠાકોરજી કોડ પૂરે છે તમામ. થોડુંક કંઈક ઠાકોરજીને વાસ્તે હું તમે કરીએ ને તો ઠાકોરજી આપણું કામ કરી દયો. ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈ અને નવાબને કહે છે, તમે ખુદાનું કામ કર્યું છે માટે ખુદા તમારું કલ્યાણ કરશે. જાઓ નવાબ, તમારું કલ્યાણ થશે. એ જોગી રાજી થઈ ગયો. ત્યારબાદ ગુણાતીતાનંદ સ્વામી થોડા દિવસ ત્યાં રોકાય અને પછી જૂનાગઢ પધાર્યા છે અને રઘુવીરજી મહારાજ અને સંતો જે વડતાલથી આવ્યા હતા તે પાછા વડતાલ ગયા. અન્ય અત્યારે વાલા ભક્તો, આ માણાવદર પંચતીર્થી સોરઠની જે છે એમાં એક મુખ્ય મહત્વનું સ્થાન કહેવાય. આપણે જ્યારે જૂનાગઢની પંચતીર્થી કરવા જાય ને ત્યારે માણાવદર એ તિથિમાં આવે. તીર્થયાત્રામાં જઈ આવા સ્થાનોના દર્શન કરીએ ત્યારે આ બધા પ્રસંગોને યાદ કરીએ. ત્યાં પ્રસાદી નાયક મહાદેવજી પણ છે, એ હરિભગતના ઘરે પ્રસાદીની કેટકેટલી વસ્તુઓ છે, ત્યાં પિચકારી છે જેથી મહારાજ રંગોત્સવ કર્યો હતો, મહારાજનું અંગરખું કે એક ડગલી એવું કંઈક છે, ત્યાં મહારાજના કેશ છે. ત્યાં આવી રીતે આપણે દર્શન કરીએ અને એ શિખરબંધ મંદિર અત્યારે જે આપણને દેખાય છે, સદગુરુ વર્ય ધર્મપ્રકાશ દાસજી સ્વામીએ શિખરબંધ મંદિર બનાવેલું છે. આ હરિ મંદિર તો બાજુમાં છે પણ બીજી જગ્યા લઈ અને સરસ મજાનું શિખરબંધ મંદિર અને ત્યાં દેવોની પ્રતિષ્ઠા કરવામાં આવી છે જે અત્યારે આપણને દર્શન થાય. વાલા ભક્તો, માણાવદરના નવાબનો સંકલ્પ પૂરો થયો, જોગીરાજ રાજી થઈ ગયા અને નવાબ સાહેબનો અંત સમય આવ્યો. અંત વેળા ખૂબ અઘરી પડી જાય. જો ભગવાનનું ભજન ના કર્યું હોય, ભજન ભક્તિ ન થયું હોય તો આ જીવને દેહમાંથી નીકળવું ને એ સહેલું કામ નથી. જેટલી નાડીઓ છે બધી તૂટે અને પછી જીવ નીકળે છે આ શરીરમાંથી. પણ ભગવાનના પ્રતાપથી ભગવાનને એવા સાધુ એવા હરિભક્તો કોલ આપીને ધામમાં જાય કે હવે બસ જો ભગવાન અમને તેડવા એવા છે ને અમે ધામમાં જઈએ છીએ. કેટલી કૃપા ભગવાને કરી દીધી છે. મહારાજ અને સ્વામીના તેજોમય નવાબને દિવ્ય દર્શન થયા અને નવાબ એ દર્શન થયા એટલે બેઠા થઈ ગયા અને આકાશ સામે મીટ માંડી અને હાથ જોડ્યા. જેમ હિન્દુ હાથ જોડે ને આપણે આમ પગે લાગીએ, હતા મુસલમાન એટલે હાથ જોડવા હાથ જોડ્યા. અને આજુબાજુ જે બધા ઊભા હતા એ આસપાસના લોકો બધા વાત કરવા લાગ્યા કે આ હિન્દુની જેમ હાથ કેમ જોડે છે, નકર એ લોકોમાં આવી રીતે કંઈ ગાવે કરવાનું, હાથ જોડવાનું ના આવે. અને એવું જ્યારે બધાએ વાતચીત કરતા હતા ત્યારે નવાબ બોલ્યા, દેખો દેખો યે લીરા લીરા ગોદડીવાળા ફકીર હમે દર્શન દેને આયા હૈ. એ દર્શન યાદ રહી ગયા સ્વામીના, જે ગોદડી ઓઢી હતી ને સ્વામીએ ત્રણ વડ પડવાળી, અરે એની સાથે અલ્લાહ કા નૂર જૈસા નૂર ઉસમેં હૈ ઓર દેખો ઉસકે સાથ સમાધિ કરાને વાલા સ્વામિનારાયણ ભગવાન ભી આયે હૈ ઉનકે સાથ મેં ઓર હમે જન્નત મેં લે જાને વો સ્વામીજી ઓર ભગવાન દોનો આયે હૈ. આવી વાત કરે છે નવાબ. અંત વેળાએ આવ્યા સ્વામી શ્રીજીની સાથ, ગોવિંદ સાથે ગોદડી વાળા જાયલો નવાબ નો હાથ. સ્વામીએ કીધું હતું કે અમે તમે જન્નતમાં લઈ જશું, એ વચન આપ્યું હતું, એટલે સ્વામી જન્નતમાં લઈ જવા આવ્યા છે. નવાબે બધા આજુબાજુ વાળાને વાત કરી કે હમે જન્નત મેં લે જાને કા કોલ દિયા થા, ઇસલિયે વો વચન પૂરા કરને આયે હૈ, અબ મેં ઉનકે સાથ જન્નત મેં જા રહા હું, એમ કહીને નવાબે દેહ છોડી દીધો. અને સર્વેને આશ્ચર્ય થયું કે આ શું થયું. બધા સંબંધીઓ કહેવા લાગ્યા, વા ખુદા, હે રહીમા ને રહીમ, આપને હમારે નવાબ કી કૈસી અદભુત રહમ કી હૈ. બધા આવી વાત કરવા લાગ્યા. પછી જે વિધિ થાય એ લોકોમાં એ રીતે એ લોકોએ વિધિ કરી, પણ નવાબનું કામ થઈ ગયું. ટૂંકમાં ગુણ લીધો, મંદિર બંધાવડાવ્યું અને પ્રતિષ્ઠા કરાવડાવી, ખર્ચો બધો એમણે આપ્યો, આજીવિકા પણ એમણે બાંધી દીધી. અને એ સમયે સ્વામીનો રાજીપો મળી ગયો. નવાબ નવાબ મુસલમાન હોવા છતાં તેમના આચાર વિચાર બહુ સારા હતા. ઘણા જ્ઞાતિ કદાચ ભલે કોઈ હલકી જ્ઞાતિમાં જન્મ હોય, પણ એમના વિચાર બહુ શુદ્ધ હોય અને બહુ ઊંચા વિચાર હોય. આપણે એવી જ્ઞાતિને જોઈને આપણે કોઈ પણ વ્યક્તિને કદાચ તરછોડતા હોય તો એ આપણી ભૂલ છે. હા, કોઈને એવી રીતે તરછોડવાનું જોઈએ. એના વિચાર કેવા છે, એ કેવા ઉચ્ચ વિચારના વ્યક્તિ છે, એની પહેલા તપાસ આપણે કરવી જોઈએ. મહારાજ અને સ્વામી જેવા સંતોના શરણાગત વત્સલ હોય છે. દિનાનાથ ભટ્ટે પણ એમણે જે સ્તોત્રની રચના કરી હતી કે ભગવાન કેવા કૃપાળુ છે, મહાપુરુષો કેવા કૃપાળુ છે, એમ કીધું છે સ્તોત્રમાં કે હે ભગવાન, કરુણાના સાગર તમે છો, આશ્રિતના પર્વત જેવા અપરાધને તમે ગણતા નથી. ગમે એટલા અપરાધ કરી નાખ્યા હોય પણ આપણે સાચા ભાવથી ભગવાન સામે જઈને ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ, મહારાજ તમારો બાળક છું, મારાથી હજારો અપરાધ થયા હોય, આપણે રોજ સવારે પૂજામાં આપણા થયેલા અપરાધની માફી માંગીએ છીએ. અપરાધ સહસ્ત્રાણી, હજારો અપરાધ થઈ ગયા હોય, ક્રિયંતે હર નિશમયા દાસોયમિતિ મામત્વામ ક્ષમસ્વ પરમેશ્વર. હે પરમેશ્વર, અમારા હજારો ગુનાઓનો તમે માફ કરો. પૂજામાં કરીએ છીએ કે નથી કરતા, કરીએ છીએ. રોજ જે આપણે માફી માંગીએ છીએ, રોજ જે. દિનાનાથ ભટ્ટે લખ્યું છે, કરુણામય ચારુ લોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ પતિતોદ્વરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. પતિતોને ઉદ્ધાર કરનારા છો તમે, જે તમારે શરણે આવે તમે, હે ભગવાન કેવા કૃપાળુ છો. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરમ ભજે સદા. પર્વત જેવા પણ પાપ થયા હોય પણ મહારાજ તમે તો અણુ સમાન કરી નાખો, માફી આપી દો છો, અને અમે કંઈક કર્યું હોય સારું એને તમે મોટું કરીને માનો છો અને કૃપા દ્રષ્ટિએ મારી ઉપર વરસાવો છો. કેવી આ દિનાનાથ ભટ્ટે પ્રાર્થના કરી છે, સ્તોત્રની રચના કરી છે. આના અર્થ જ્યારે આપણને સમજાય ત્યારે આ બોલતા આપણને બહુ આનંદ આવે. પવિત્ર ભાવના, સત્સંગ માટે સમર્પણ અને મોટાની રહમ દ્રષ્ટિને લીધે નવાબ સાહેબ ભવસાગર તરી ગયા હતા. હે, હૃદયની ભાવના શુદ્ધ હતી અને સત્સંગ માટે જે સમર્પણ ભાવના હતી નવાબ સાહેબની, એ જોઈને મોટાની કૃપા દ્રષ્ટિ થઈ, એટલે એનું આત્યંતિક કલ્યાણ થઈ ગયું, ભવસાગરને તરી ગયા. આવી રીતે વાલા ભક્તો, નવાબ સાહેબનું આત્યંતિક કલ્યાણ કર્યું છે. અત્યારે કથાનો સમય પૂરો થયો છે, બીજી વાતો આપણે આવતીકાલે સાંભળશું.